તારીખ 8/7/1983 શ્રી પરમાગમસાર બોલ નંબર 292 અને 293 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 138
શાંતિ અને આત્માની શાંતિ બે વચ્ચેનો ભેદ કેમ જણાય એ આ વિષય છે. કેમ કે સ્વ પરના ભેદ વિજ્ઞાન વિના જ્ઞાન અને રાગનું જુદાપણું જાણ્યા વિના અને ઓળખ્યા વિના કષાયની મંદતા થાય છે, એમાં કોઈને આત્માના આનંદનો ભ્રમ થાય છે.
બરોબર.
વિધિ એ છે કે ભેદ જ્ઞાનથી અનુભવના આનંદમાં અવાય છે, એ વિધિ છે. ભેદ જ્ઞાન જ ન થાય અને આત્માનું ચિંતન ઓગે ઓગે ધારણા કરીને આત્મચિંતન કરે એ પણ એક વ્યામો છે. શ્રીમદજી એવું લખે છે, આત્માને ઓળખ્યા વિના અધ્યાત્મ સ્વરૂપનું ચિંતન વ્યામો થઈ પડે છે. વ્યામો એટલે ભ્રમ થાય છે કે આવો આત્મા છે, આવો આત્મા છે, આવો આત્મા છે, એમ આત્માની કલ્પના કરીને આત્માનું રટણ કરે અને એમાં કષાયમંદ થાય ત્યારે એને આત્માનો અનુભવ થયો એમ માને, એ બધું ભ્રમણામાં આગળ વધવાનું થયું એમ કહે છે. ઉત્તર ચાલે છે. ચિંતવનમાં કષાયની મંદતા ઘણી થતા, વિશેષ કષાય મંદ થતા, એમ સામાન્ય નહીં પણ વિશેષ કષાય મંદ થતા તેને આનંદ માની લે, અનુભવનો આનંદ માને, અતિન્દ્રિય આનંદ માને, તે ભ્રમ છે. એ ભ્રમ છે. એટલી કષાયની મંદતા થઈ તે તો સારું થયું ને, એમ અહીંયા ન લીધું. બીજા જીવો તીવ્ર કષાયમાં વર્તે છે તેના કરતા આત્માનું ચિંતન કરતા કરતા કષાયની ઘણી મંદતા સુધી તો પહોંચ્યો ને, એવું એનું સારું કાર્ય થયું એમ નથી અહીંયા કહેતા. પણ એને આત્માનો આનંદ પ્રગટ નહીં થવા છતાં કષાયના પરિણામમાં આનંદ માન્યો, આનંદ જાણ્યો, એને ભ્રમ થયો, એ સારું નથી થયું એમ કહેવા માંગે છે. ક્યાંથી ગણે છે? જગતના જીવો તીવ્ર કષાયને ખરાબ ગણે છે અને મંદ કષાયને સારો ગણે છે. આ ગણતરીનું માપ છે જગતમાં, લૌકિક માર્ગમાં. જગતમાં એટલે લૌકિક માર્ગમાં. ધર્મના સર્વ ક્ષેત્રમાં આ પ્રકારનું માપ છે તે બધા ધર્મ લૌકિક ધર્મ ગણવામાં આવે છે. જેટલા સંપ્રદાયો વગેરે ચાલે છે એમાં આ માપ ચાલે છે. તીવ્ર કષાય જે પાપ છે અને મંદ કષાય જે પુણ્ય છે, એક અશુભ છે અને એક શુભ છે. એ શુભ ખરાબ છે, શુભ સારું છે અને અશુભ ખરાબ છે, આ એક ગણતરી ઉપર બધા ચાલે છે. ધર્મનું ધોરણ અહીંથી નક્કી કર્યું છે. એ બધું લૌકિક ધર્મમાં જાય છે. અલૌકિક ધર્મનો પ્રકાર જુદો છે. ત્યાં એ ધર્મનું ધોરણ નથી. ત્યાં કષાયનો સદભાવ ને કષાયનો અભાવ, તીવ્ર મંદ નહીં, કષાયની તીવ્ર મંદતાનું ધોરણ
નહીં,
કષાયનો સદભાવ કેટલો છે ને કષાયનો અભાવ કેટલો છે એના ઉપર ધર્મનું ધોરણ છે. આ પ્રકાર છે અલોક. ખરો અતિન્દ્રિય આનંદ તે નથી, એવી કષાયની મંદતામાં એમ કહે કે અમને તો રોમાંચ ઉલ્લસિત થાય છે. આત્માનું ચિંતન કરતા કરતા રોમાંચ ઉલ્લસિત થાય છે. તે આત્માનો આનંદ ખરો કે નહીં? અરે આત્મા સાંભળતા સાંભળતા પણ રોમાંચ ઉલ્લસિત થાય છે. એ આત્માનો આનંદ ખરો કે નહીં? કે એ આત્માનો આનંદ નથી, તે અતિન્દ્રિય આનંદ નથી. મન સહિતના મન સાથેના જોડાણવાળા પરિણામ તેને અતિન્દ્રિય પરિણામ કહી શકાય નહીં. કેમ કે એ તો મનની સાથે ઉપયોગ જોડાઈને હજી વર્તે છે.
બરોબર,
એ અતિન્દ્રિય પરિણામ નથી, પણ ઇન્દ્રિયના જોડાણ સાથેનું, મન ઇન્દ્રિયના જોડાણ સાથેનું પરિણામ છે. તે સકષાય પરિણામ છે ને અકષાય પરિણામ નથી. એટલે અહીંયા લક્ષણ બાંધ્યું કે અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવતા રાગ ને જ્ઞાનની ભિન્નતા પ્રતીતિમાં આવે છે. જ્યારે ખરેખર અતિન્દ્રિય આનંદનો અનુભવ થાય, સ્વાદ આવે એટલે અનુભવ થાય, ત્યારે એક મગની બે ફાળ થાય એમ એક પર્યાયના બે વિભાગ થઈ જાય છે. સ્વવિકલ્પ દિશામાં આવે અને બુદ્ધિપૂર્વકનો રાગ ઉપજે ત્યારે રાગની જાત જુદી અને જ્ઞાનની અનુભવની પરિણતિની જાત જુદી, એમ બે જુદા પડી જાય છે. ક્યાંય એકબીજામાં શેરઘેર થતા નથી. એક સમયની એક જીવની એક અવસ્થામાં બે ફાળ પડી જાય છે અને એકમાં બીજાનો અભાવ છે. એક સમયની એક પર્યાય હોવા છતાં જ્ઞાતાધારાની જે જ્ઞાન પરિણતિ છે, ધર્મ પરિણતિ છે, એ ધર્મ પરિણતિમાં કષાયનો અભાવ છે અને કષાયમાં ધર્મ પરિણતિનો અભાવ છે. બે ભાગ જુદા પડે છે. સાધારણ પૂજાનો તો બહુ સ્થૂળ વિકલ્પ છે ભાઈ. સુજાનો વિકલ્પ ઘણો સ્થૂળ છે. અધ્યાત્મ ચિંતન હોય, સૂક્ષ્મ વિકલ્પ આત્માનો હોય, જ્ઞાન તે હું પરમાનંદ સ્વરૂપ છું એમ અંદરમાં સૂક્ષ્મ વિકલ્પ આવે તો પણ એ કષાયની વિકલ્પ છે, એ કષાયની જાત છે, એ આત્માની જાત નથી. એમ એની પ્રતીતમાં રાગ ને જ્ઞાનની ભિન્નતા આવે છે. આ આનંદ ઉપજે એનું લક્ષણ શું? કે એક તો આનંદનો સ્વાદ આવે છે અને એ આનંદનો સ્વાદ અને કષાયનો રાગનો સ્વાદ, કેમ કે બે એને અનુભવ તો થાય છે ને, તો એ બંનેનો સ્વાદ જુદો જુદો છે એમ જ્ઞાનમાં પોતામાં એકત્વ થાય છે અને રાગમાં વિકલ્પમાં ભિન્ન પણ રહે છે, કેમ કે એ પોતા સ્વરૂપે છે નહીં, પોતા સ્વરૂપે છે નહીં, અને જે પોતા સ્વરૂપે છે એમાં એકત્વ પણ એકત્વ સહિતનો અનુભવ થાય છે, આમાં ભિન્નપણે એનું જાણવું થાય છે કે આવો વિકલ્પ ચાલે છે, આવો રાગ ચાલે છે, ચાલે છે એમાં હું નથી ને હું છું ત્યાં તે નથી, એમ ભિન્ન અસ્તિત્વનું ગ્રહણ થાય છે, એને અસ્તિત્વ પકડાય છે કહેવાય છે. ભૂલ ન ખાય એટલે વિષયને સરળ અને સુગમ કર્યો છે શ્રી ગુરુએ, માર્ગને સરળ કર્યો છે, સુગમ કર્યો છે, કે જોજે તું રખે ભૂલ તો કસાયની મંદતામાં અનુભવ થયો એવું રખે તું માની લેતો, અને એવું બહુ થાય છે જ્યારે જીવ કસાયની મંદતાના પ્રકારમાં ચડે છે અને એક પ્રકારે શુભ ચિંતવનની અંદર આવે છે, આત્માના ચિંતવનની અંદર આવે છે ત્યારે એ પ્રકાર થાય છે, ત્યાં સાતાનો પણ ઠીક ઠીક પ્રમાણમાં સાતા પ્રકૃતિનો ઉદય હોય છે, મનની શાંતિ પણ લાગે છે, વળી વિકલ્પની ચંચળતા ઘટે છે, ત્યાં ચંચળ વિકલ્પ હોય ત્યારે જરા એટલી કસાયની મનતા ન રહે, વિકલ્પની ચંચળતા પણ ઘટે એવા બધા પ્રકારમાં એને ભ્રમ થાય કે મને આત્માનો અનુભવ થઈ ગયો અને આનંદ આવી ગયો અને મોક્ષ માર્ગ છે હવે મને વાંધો નથી, એને આ લક્ષણ આપી દીધું કે રાગ અને જ્ઞાનની ભિન્નતા પ્રતીતિમાં આવે છે, રાગ અને જ્ઞાનની ભિન્નતા પ્રતીતિમાં આવી કે ના આવી, ચોખ્ખો રાગ તારાથી તને જુદો જણાય છે, અનુભવમાં ભલે આવે છે તારી અવસ્થામાં પણ ચોખ્ખો તને તારા સ્વરૂપથી જુદો જાણવામાં આવે છે, અનાદિનું જે રાગમાં હું પણ અનુભવ ગોચર થતું હતું એ બિલકુલ ઉલટી અવસ્થા થઈ ગઈ અને પોતાનું સ્થાન જુદું, પોતાની સત્તાને અસ્તિત્વ જુદું, રાગનું અસ્તિત્વ જુદું, એમ ભિન્ન અસ્તિત્વ પ્રતીતિમાં આવે છે, પ્રતીકમાં શબ્દ લીધો, જાણવામાં તો આવે છે પણ આ તો પ્રતીત ક્યાં થાય છે જેમાં હું પણ આવે છે, પોતાની પ્રતીત આત્મામાં સ્વભાવમાં પોતાની પ્રતીત હું છું એમ પ્રતીત થાય છે ત્યારે રાગ હું નથી એમ પ્રતીત થાય છે, વિકલ્પ કરવો પડતો નથી પણ એમ પ્રતીત થાય છે, એનું ઉપલક્ષણ છે ભિન્નતાની પ્રતીત થવી અને ભિન્નતાનું જ્ઞાન થવું રાગનું, એનું ઉપલક્ષણ છે. એ અતિન્દ્રિય આનંદ તો શું, તો શું કહેવું, એ આનંદ તો અનુભવનો વિષય છે, અતિન્દ્રિય આનંદને શબ્દો દ્વારા કહેવાનો કોઈ પ્રકાર બની શકતો નથી, જગતમાં ન તો કોઈ ઉપમા લાયક એને પદાર્થ છે અથવા એવો કોઈ ભાવ છે કે જે જગતના પ્રાણીને એની સાથે સરખાવીને મેળવીને મીંડવીને કહી શકાય એવું તો બની શકતું નથી, જોકે સ્વાદનો વિષય એવો છે, એટલે તો ગુરુદેવ દ્રષ્ટાંત દેતા કે ઘીનો સ્વાદ માળું ઘી માળું લાગે અને બીજું મરચું માળું હોય કે આ કાજુ બધા મોળા હોય, શિંગદાણા બધા મોળા છે ને, બધાની મોળપ જુદી જુદી છે, મરીની તીખાશ અને મરચાની તીખાશ જુદી જુદી છે, બે તીખાશ કહેવાય, હવે એને કેમ જુદી પાડવી એનું વર્ણન કરી દીધું, એમ કે મરીની તીખાશ ને મરચાની તીખાશ ને જુદી પાડી દીધી, એ શબ્દનો વિષય નથી, એ સ્વાદમાં જઈને નક્કી કરવાનો વિષય, એમ અતિન્દ્રિય આનંદ છે એ સ્વાદનો વિષય, અનુભવનો વિષય છે, એ કોઈ કથન કરવાનો વિષય નથી. એથી વચનગોચર છે એમ કહેવામાં આવે છે, અવક્તવ્ય છે એમ કહેવાય છે. કથનચિત વક્તવ્ય છે એટલે એમ કે આનંદ છે એમ એનું નામથી કહેવાનું, માટે એટલું વક્તવ્ય છે એમ. પણ એમાં તો સંકેત માત્ર છે, પછી ઉપલક્ષણથી એમ કહે કે કશાયનો એમ અભાવ છે, આકુલતા નામ દુઃખનો એમ અભાવ છે, નાસ્તિથી એમ કહે. પણ બીજી રીતે એની અસ્થિને કહી શકાતી નથી. શું કહે છે એ અતિન્દ્રિય આનંદ નું શું કહેવું એનું વર્ણન કરી શકાય એવું નથી એમ કહેવું. અલૌકિક છે, લૌકિકમાં કોઈ ચીજના સુખ સાથે એને સરખાવી શકાતું નથી. ઇન્દ્રનું ઇન્દ્રાસન હડેલા તરણા જેવું લાગે એમ કે જેમ મરી ગયેલું મીંદડું ગંધાતું હોય એમ બહારના વિષયો ઇન્દ્રનું ઇન્દ્રાસન બધું દ્રષ્ટાંત આપવાના એ મરેલા મીંદડા જેવા લાગે છે. એમાં સમ્યક દ્રષ્ટિને રસ નથી. લૌકિકના કોઈ સુખ સાથે અને કોઈ આનંદ સાથે એને સરખાવી શકાતો નથી. અલૌકિક છે. ખરેખરી રૂચિવાળા જીવને કશાયની મંદતામાં અતિન્દ્રિય આનંદનો ભ્રમ થતો નથી. ખરેખરી રૂચિવાળો કહો અર્થાત ખરેખરી યોગ્યતા વાળો જીવ કહો, એને કશાયની મંદતાનો આનંદ અને અતિન્દ્રિય આનંદ બે વચ્ચેના ભ્રમમાં એ ક્યારે તે ખોટે રસ્તે લાગી જતો નથી. સમ્યક દર્શન થઈને હજી એને અનુભવ તો થયો નથી, અને કેમ ભૂલ ન થાય કે યથાર્થતામાં એ પ્રકાર આવે છે. મુમુક્ષુ જીવને મુમુક્ષુની ભૂમિકામાં પણ જ્યારે યથાર્થતા હોય છે ત્યારે ખોટે રસ્તે ચડતો નથી. આ એક એની વિશિષ્ટતા છે. પણ કેમ ખબર પડે? બસ એને જે કશાયનું જાણવું છે કે આ કશાય છે, ઓળખાણમાં તો ફેર પડે છે ને, પોતાના વિદ્યમાન ભાવથી ઓળખે છે ને. જ્ઞાન અને રાગ બંને વિદ્યમાન છે, એકમાં સ્વભાવ છે એકમાં વિભાવ છે. એક કશાયનો કણ છે તે કશાય છે એમ એમાં એ છેતરાતો નથી.
બરોબર.
ત્યારે એ જીવ ભૂલ ખાતો નથી. જેને કશાયની રૂચિ નથી અને જેને સ્વભાવની રુચિ પ્રગતિ છે, ખરેખરી રુચિનો અર્થ આ છે કે જેને સ્વભાવની રુચિ પ્રગતિ છે એવા જીવને કશાયની મંદતામાં અતિન્દ્રિય આનંદનો ભ્રમ થતો
નથી.
એક એનો એક બીજો પ્રકાર એ છે કે અતિન્દ્રિય આનંદ છે એ શુદ્ધોપયોગના કાળે પ્રગટ થાય છે પ્રથમ, ત્યારે અસંખ્ય પ્રદેશેથી એનો અનુભવ છે. જ્યારે મનના આનંદનો અનુભવ એ પ્રકારે આવતો નથી. અન્ય સંપ્રદાયોમાં અનુભૂતિનો વિષય વેદાંતમાં છે, બીજે એ વિષય નથી. વેદાંતનો એક તો સંપ્રદાય પુરાણો છે, હવે બુદ્ધિવાળા પણ ઘણા જીવો એમાં થઈ ગયા. જ્ઞાન અને તપશ્ચર્યા કરનારા જંગલમાં જઈને એ લોકો ઋષિઓ એમાં ઘણા થયા, બુદ્ધિવાળા ઘણા થયા, અને પોતાની માન્યતાનું સાર સાધના કરનારા પણ ઘણા થયા. એટલે હદે કે રિદ્ધિ સિદ્ધિ પ્રગટ થાય એટલે હદે એમાં અનુભૂતિનો વિષય એ લોકો લે છે, ત્યારે એમ લે છે. કે અનુભવ છે અહીંયા થાય છે, એને એ ભ્રમરંધ્ર કહે છે. શું કહે છે? એને શાસ્ત્રીય પરિભાષામાં મસ્તકમાં ઉપર તાળવાથી ઉપરના ભાગમાં ભ્રમરંધ્રમાં એનો અનુભવ થાય છે, અનુભૂતિ થાય છે. કેમ કે વસ્તુ અસંખ્ય પ્રદેશી છે, એવું વસ્તુનું જે વિજ્ઞાન આત્મ પદાર્થ કેવડો કેવો છે, દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવથી એ નિરૂપણ ત્યાં નથી.
બરાબર.
શું એ તો એમ માને છે કે સર્વત્ર વ્યાપ્તિ છે આત્માની, બ્રહ્મની સર્વત્ર, આત્મા એટલે બ્રહ્મ ને બ્રહ્મ એટલે એની સર્વત્ર વ્યાપ્તિ છે. આખા જગતમાં એક પદાર્થ વ્યાપેલો છે એવું જે માનતો નથી તે ભ્રમણાથી તારું મારું કરીને રાગ દ્વેષ કરે છે. પણ એવું જે માનતો નથી એ ઇન્ડિવિજ્યુઅલ જુદો થયો કે નહીં એ વાત ત્યાં ખ્યાલમાં આવતી નથી કે પોતે ને પોતે સુવાનું ભૂલે છે. વધતો વ્યાઘાત છે એને કહેવામાં આવે છે. મારે જીભ નથી એમ કોઈ કહે બોલતા બોલતા, કોણ બોલે? જીભ 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 વગર બોલાય છે એમ, એમાં જ જુદો એ પડી ગયો અને એક ન રહ્યો એ ખ્યાલ નથી આવતો. શું અહીંયા તો કહે છે કે અતિન્દ્રિય આનંદ છે એ કોઈ ઇન્દ્રિય દ્વારથી ઉપજતો આનંદ નથી, પણ અસંખ્ય પ્રદેશેથી ઉપજતો એ આનંદ છે, એને અતિન્દ્રિય આનંદ કહેવામાં આવે છે. રોમાંચ ઉલ્સિત થાય તો એમ કે રોમાંચ ઉલ્સિત થઈ ગયા, કઈ મનમાં આનંદ આવતો તો એવું નતું. તો એને ખાસ લક્ષણ એ બતાવે છે કે રાગ ભિન્ન પડી ગયો, એક મગની બે ફાળ પડે એમ રાગ જુદો પડી ગયો. રાગ તદ્દન ભિન્ન છે, બસ આટલી વાત. જો રાગ ને જ્ઞાન ની ભિન્નતા થાય તો સમજવું કે એને અતિન્દ્રિય આનંદ નો અનુભવ થયો, નહીતર એમાં અનુભવ ની વાત રહેતી. ખાસ ખરેખરી રૂચિવાળા જીવને, ખરેખરી પાત્રતાવાળા જીવને, ખરેખરી યથાર્થ યોગ્યતાવાળા જીવને એમ લઈ લીધું. બધું એમાં એકાર છે. કશાયની મંદતામાં અતિન્દ્રિય આનંદનો ભ્રમ થતો નથી. એને કશાયની ઘણી મંદતા થાય તો પણ એનું ધ્યાન સ્વભાવ ઉપર છે, એનું સ્વભાવને પકડવાનો એનો પ્રયાસ છે, એમાં રાગનો નિષેધ આવે છે. કષાય મંદ કષાય વાળા વિકલ્પનો પણ એમાં નિષેધ આવે છે, અથવા એમાં એને ત્યાં દુઃખનો અનુભવ થાય છે. મુખ્ય વાત તો એ છે કે જે કષાય દુઃખરૂપ છે, થોડી અગ્નિ હોય કે ઘણી અગ્નિ હોય પણ અગ્નિમાં ઉષ્ણતા ઉષ્ણતા ને ઉષ્ણતા જ હોય. થોડી અગ્નિ હોય એટલે એમાં શીતળતા બરફની આવે અને ઘણી અગ્નિ હોય તો જ એમાં ઉષ્ણતા લાગે એમ છે નહીં. એક નાનું ટોપું દિવાસળીનું હળગતું હોય પણ જો એટલા ભાગમાં અડે તો પણ એને ડાઘ પાડે છે, આપે છે, પગલો પાડી દે ત્યાં.
બરોબર.
થોડું છે માટે ગરમ નથી એમ તો કહી શકાય. એ કષાયનો સ્વભાવ જ દુઃખ ભાવ છે, દુઃખ સ્વભાવે છે. જેમાં દુઃખ છે એમાં સુખની ભ્રાંતિ થાય તો ભલે કષાય મંદ હોય તો પણ ત્યાં વિપર્યાસ મોટો છે. ઉલટું સુલટું થઈ ગયું. જે કષાય દુઃખરૂપ છે એમાં એને સુખનો અનુભવ થયો તો કેમ કષાયની મંદતાની ત્યાં ગણતરી ન ગણી? એને લેખે કેમ ન લગાડ્યું કે મંદ તો થઈ ગયો, કે પણ આ વિપરીતતા થઈ એ મોટી વાત થઈ ગઈ. જે દુઃખ છે એ સુખ રૂપે જણાયું એને, અને મુમુક્ષુતામાં પણ વિકલ્પમાં દુઃખ લાગે છે. જીવ એટલો હળવો થાય છે અને એને વિકલ્પમાં દુઃખ લાગે છે, એટલે કોઈ વિકલ્પમાં એને સુખ લાગે. આત્માના આનંદ સ્વરૂપનો વિકલ્પ હોય તો પણ એ દુઃખરૂપ છે. ઠીક, આત્માના આનંદ સ્વરૂપ, આનંદનું જે આત્માનું સ્વરૂપ છે, એ વિષયનો જે વિકલ્પ, એ પણ દુઃખરૂપ છે.
બરોબર,
વિકલ્પ માત્ર દુઃખરૂપ છે. આટલી વાત છે. એવી જેને જાત અંદરમાં વેદનથી ઓળખાણી છે, એને સુખની રુચિ છે, આત્માની રુચિ છે, આનંદની રુચિ છે, સુખની રુચિ છે, એને દુઃખમાં સુખનો ભ્રમ થતો નથી.
બરાબર,
આમ છે. ખરેખરી રુચિવાળા જીવને કષાયની મંદતામાં અતિન્દ્રિય આનંદનો ભ્રમ થતો જ નથી. કેમ કે એને એ દુઃખ ભાવ છે એનાથી હટવાનો જ પ્રકાર ચાલે છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિકલ્પથી જે હટવાનો ઉત્સુક થઈ ગયો છે, હટવાની તૈયારીવાળો જેનો પુરુષાર્થ થઈ ગયો છે, એને નિર્વિકલ્પ દશાનો આનંદ પ્રગટે છે. એ સિવાય નિર્વિકલ્પ દશાનો આનંદ પ્રગટ થતો નથી. આ પરિસ્થિતિ છે. પ્રશ્ન ઉઠાવ્યા છે ને, કલ્પના જુદી જુદી કરી હોય પછી મૂંઝાય ત્યારે એમ થાય કે ભાઈ આમાં આ ભૂલ કેવી રીતે, આમાં શું ખબર પડે, આત્માનો આનંદ જુદો અને આ આનંદ જુદો, એની ખબર શું પડે. પણ એને તો એ ખબર નથી કે આત્માનો અનુભવ થાય એ પહેલાં આત્માની રુચિ, જે અનન્ય રુચિ પ્રગટે છે, એ કેવી હોય.
બરોબર,
એની એ ખબર નથી. આનંદની તો ખબર નથી,
રુચિ,
પણ એ રુચિ કેવી હોય, જેને આત્માની અનન્ય રુચિ કહેવાય, એ રુચિ કેવી હોય એની પણ એને ખબર નથી. સુગાનીજી બહુ સારું. હે, નહીં, રુચિ એટલે રુચિ, ભાવના જુદી વસ્તુ છે, રુચિ જુદી વસ્તુ છે. સુગાનીજી એક દ્રષ્ટાંત લીધો છે પતંગિયાનો. ચર્ચા એવી રીતે ચાલી હતી ત્યારે તે દિવસે, કોઈ વ્યક્તિ કહે ફલાણા બહુ રુચિવાળા જીવ છે, એવું કંઈક ચર્ચા ચાલી. એટલે એ સર હિસા પૂછ્યું કે કેમ એમાં તમે હિસા કેમ, કેમ કે તમે ગમે એને રુચિવાળા ગણી કાઢો છો, સામાન્ય હોય ને રુચિવાળા ગણી કાઢો છો, એને રુચિ કહેવાય એમ, એને રુચિ, ઇસકો રુચિ ખુચિ ક્યાં કહેવાય કે એમ કરીને એ ઓળખતા હતા, એમના પરિચિત હતા હિન્દી ભાષા. એટલે એ છે જૈસા, કિસકો રુચિ ખુચિ ક્યાં કહેવું, રુચિ કિસકો કહેવું, કે જૈસે પતંગિયા દીપક પર ઝપટ લગાતા હૈ, વો વિચાર કરને કો નહીં રૂકતા કે દીપક બહોત અચ્છા હૈ, બહોત સુંદર હૈ, દીપક કા રૂપ બહોત અચ્છા હૈ, મેં તો ઇસકે પાસ નજીક મેં જાઉંગા, ઇસકે પાસ મેં જાઉંગા, કેમ કે એનો વિચાર કરવા, આત્માનો વિચાર કરી કરીને વિકલ્પમાં રોકાય છે. આત્માનો ઘણા વિકલ્પ કરે છે, આત્માનું ચિંતન કરીને આત્માના ઘણા વિકલ્પ કરે છે, માટે રુચિવાળો છે. એમને હસવું આવ્યું. ઠીક, ઝપટ મારે છે, સ્વાહા થઈ જાય છે, પોતાની જાતને હોમી દે છે. રુચિ છે એની અર્પણતા કેવી હોય છે એમ કે છે, કે પોતાની જાત અર્પણ કરી દે છે, ઝપટ મારીને વિચાર કરવા રોકાતો નહીં. એને આત્માની અનન્ય રુચિ કહેવામાં
આવે.
એવી રુચિ હોય છે એને અનુભવ તત્ક્ષણ પ્રગટે છે.
વાહ,
નજીકમાં પ્રગટે છે, શીઘ્ર પ્રગટે છે, બાકી વિચાર કરવામાં વિકલ્પમાં રોકાય છે, એમાં કઈ અનુભવ મારો આવતો આત્માના વિચાર કરે અને અહીંયા મૂકે છે. અતિન્દ્રિય આનંદ નો સ્વાદ આવ્યા વિના તે જમતો નથી. એ રુચિ વાળો જીવ એનો અજંપો બીજી જાત નો છે. એને અતિન્દ્રિય આનંદ નો સ્વાદ આવ્યા વિના એના પુરુષાર્થમાં વીર્યમાં જે થનગનાટ ઉભો થયો છે એ બંધ પડતો નથી. જ્યારે આત્માનો આનંદ પ્રગટે અને આત્મામાં ઉપયોગ ઠરે, સ્થિર થાય, સદ્ભો ઉપયોગ થાય,
બરોબર,
ત્યારે એને જંપ મળે છે, ત્યારે શાંતિ મળે છે. ત્યાં સુધી એનો એને ક્યાંય જંપ વળતો નથી. પોતાના પરમાત્મ સ્વરૂપથી દૂર રહી શકે નહીં એ પરિસ્થિતિ છે. ત્યારે પરિણામમાં વિકલ્પની આડ છે એ આડ ભાંગે છે, નહીતર વિકલ્પ તૂટવો એટલો સહેલો નથી. વિચાર કરે આત્માનો, વિચારો કર્યા કરે આત્માના, શાસ્ત્રો વાંચ્યા કરે આત્માના, આત્મા જેમાં બતાવ્યો હોય શાસ્ત્રો વાંચ્યા કરે અને એના વિચારો કર્યા કરે, એટલે અનુભવ થઈ જાય. એ બધું થવા છતાં અનુભવનો પુરુષાર્થને રુચિ એક નવા તબક્કાનો વિષય થાય.
બરોબર,
આ તબક્કે આવ્યા પછી એનો પુરુષાર્થ જાગવો, અભેદ અનુભવનો પુરુષાર્થ જાગવો એક નવા તબક્કાનો વિષય છે. એમાં જયારે જીવ પ્રવેશ કરે અને જોર આવે પુરુષાર્થ ત્યારે અનુભવ, નહીતર ભ્રમણાએ ચડવામાં તો ઘણી આગેની વાત છે. પાછળ ચર્ચા એ પત્ર તો એક અનુભવ ને દશામાંથી બહાર આવીને લખેલો પત્ર છે, બહુ સારો પત્ર છે. અભ્યાસ ભલે ગમે એટલો કરે, અભ્યાસથી શું થાય છે, સમજવાનો એક પ્રકાર થાય છે, પણ એ સમજણની યથાર્થતા ક્યારે, કે એ પુરુષાર્થનું ઉત્પાદક સમજણ થાય ત્યારે. સમજણ પણ એને એટલે તો કહે છે કે ગુરુદેવ જે સમજણ ઉપર વજન આપે છે એનું કારણ કે પુરુષાર્થ એમાં ગર્ભિત છે, ભવિષ્યનો પુરુષાર્થ એમાં ગર્ભિત છે. એટલે જ્ઞાનને અને પુરુષાર્થને સીધો સંબંધ હોવો જોઈએ. અને એ પ્રત્યક્ષ વક્ત જયારે આત્માને લે ત્યારે એનો ઉપાડ આવે છે, ત્યાં સુધી આવે. ચોખ્ખો પ્રત્યક્ષ વક્ત લે, આમ છે ને આવો છું, અંદરથી ઉપાડ આવે, નહીતર ઉપાડ આવે. વર્તમાન સમજણમાં ભવિષ્યનો પુરુષાર્થ ગર્ભિત છે એવી સમજણને યથાર્થ સમજણ કહેવામાં આવે. સમજણ કરે વર્ષોથી ને પુરુષાર્થ, કશો પ્રશ્ન એમ કરે કે સમજાય છે પણ પુરુષાર્થ ઉપડતો નથી, શું કરીએ, સમજાય તો છે પણ પુરુષાર્થ ઉપડતો નથી. સમજણ કઈક બીજી વાત છે, આ સમજણ કઈક બીજી વાત છે. તો પછી ચોખ્ખું તમે કયો છો, આપ કયો છો, એ હા પાડીએ છીએ અને તે સમજાય હા પાડીએ છીએ. કઈ એમને હા પાડતા નથી, સમજીને હા પાડીએ છીએ, એમને હા પાડતા નથી. એ સમજણ જુદી ને આ સમજણ
જુદી.
લક્ષણ માં અતિન્દ્રિય આનંદ નો સ્વાદ આવ્યા વિના તે જંપતો નથી. એની લગ્નિ, એનો અજંપો, એનું ઘોલન, એની રુચિ, ભાવના, ઝઘડ, બધું એક સાથે ભેગું થઈ જાય. બધા ફેક્ટર છે એક પરિણામના, બધા એના યોગ્ય પરિણામના આ બધા મુદ્દાઓ છે એક સાથે એક જીવમાં એક સાથે ભેગા થઈ જાય, એક કાળે થઈ જાય, ત્યારે એનો પુરુષાર્થ નો પાવર ફાટ્યા વિના. અનુભવ માટે એવો ફાટ ફાટ પુરુષાર્થ હોય છે, જોઈએ એમ કહેવામાં આવે છે. પણ કૃત્રિમતાથી લાવ્યો લેવાતો નથી, એ સહજ સ્થિતિ આવવી જોઈએ. બે ત્રણ પ્રશ્નો છે, 92, 93, 94 એ બધા સ્વવિકલ્પ અને નિર્વિકલ્પતા ના વિષય. જ્ઞાની સ્વવિકલ્પ દ્વારા નિર્વિકલ્પ થાય છે જાણવાના વિષય છે. આમ તો અધ્યાત્મના પરિણામના પ્રશ્નો છે, એટલે થોડા રસ પડે, પણ આમ જાણવાનો વિષય છે, પરિણામનો વિષય છે ને. જ્ઞાની સ્વવિકલ્પ દ્વારા નિર્વિકલ્પ થાય છે અને સમ્યક સન્મુખ જીવ પણ, એટલે મિથ્યા દ્રષ્ટિ છે, એક સમ્યક દ્રષ્ટિ છે એને નિર્વિકલ્પ દશા ફરીને શુદ્ધો ઉપયોગ ઉત્પન્ન થાય છે, અનેક વાર થાય છે, વારંવાર થાય છે. તો એ સ્વવિકલ્પમાંથી નિર્વિકલ્પ દશામાં આવે છે, સ્થિર યોગમાં આવે છે. અને અનાદિનો મિથ્યા દ્રષ્ટિ સમ્યક સન્મુખ થઈને એ જીવ પણ સ્વવિકલ્પ દ્વારા નિર્વિકલ્પ થાય છે. તો એ બંનેની વિધિનો પ્રકાર એક જ છે કે કાંઈ ફેર છે? આમ પ્રશ્ન કાઢ્યો છે, પૂછ્યું તો ખરું ને. વિધિમાં કઈ ફેર હતો? પ્રથમ શુદ્ધો ઉપયોગ થાય, પછી તેના તે ગુણ સ્થાને ફરીને શુદ્ધો ઉપયોગ થાય, ચોથા ગુણ સ્થાને લાંબા અંતરાળે, પછી પાંચમા ગુણ સ્થાને એથી ટૂંકા અંતરાળથી શુદ્ધો ઉપયોગ થાય, ત્યાર પછી મુનિ દશામાં ક્ષણે ક્ષણે શુદ્ધો ઉપયોગ થાય. એમાં ક્યાંય રીત બદલાતી
નથી.
જે વિધિ એ સ્વકાર થાય છે તે એક જ વિધિ એ ત્રણેય કાળે સર્વ જીવોને, સર્વ સાધકોને એક જ પ્રકારે થાય છે.
બરોબર,
કોઈ કાળે એમાં ફેરફાર થતો
નથી.
કાળ અનુસાર મોક્ષનો માર્ગ બદલાતો નથી. ત્રણેય કાળ એક છે, એક હોય ત્રણ કાળ માં પરમાર્થ. ઉત્તર કહે છે કે જ્ઞાની હવે બે વચ્ચેનો ફરક શું છે? તો કેમ કે બે ની દશા જુદી છે ને, એક મિથ્યા દ્રષ્ટિ છે, એ પુરુષાર્થ કરીને અનુભવમાં આવે છે. એક એવા તબક્કામાં છે કે જ્યાં એને હજી સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન મળતું નથી, અને એક એવો જીવ છે જે શુદ્ધો ઉપયોગમાં આવે છે કે જેને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન વર્તે છે.
બરોબર,
સમ્યક દર્શન વર્તે છે અને એને જ્ઞાન ધારા પણ પ્રગતિ છે, પ્રત્યક્ષ છે, પ્રગટ પરિણતિ છે. એ બે વચ્ચે જે સ્ટેજ નો ફેર છે તો ફેર છે, ભલે વિધિ નો ફેર ન હોય પણ એની જે દશા નો ફેર છે એ તો ફેર છે. એની સૂક્ષ્મતા શું છે એ આ ઉત્તર પ્રસ્તુત વિશે છે. એ બંને સ્ટેજ ની અંદર અનુભવમાં આવનારને અંદરમાં પરિણામની સૂક્ષ્મતા કઈ રીતે ચાલે છે અને કાર્ય થાય છે એટલો વિષય છે. ગુરુદેવે ઘણા અનુભવના સૂક્ષ્મ વિષયોને ચર્ચાતા, ઘણા ચર્ચાતા, એનો રસ હોય, એનો પ્રશ્ન કાઢે તો બધા જવાબ આવતા હતા. એનો રસ હોય નિર્વિકલ્પ થાય છે તેને આત્માનું લક્ષ્ય તો થયું છે. એને આત્મા લક્ષ્યમાં છે, પ્રગટ લક્ષ્યમાં છે, સિદ્ધે સિદ્ધ અનુસંધાન છે. ચાલતા પરિણામમાં એને આત્મા આઘો નથી. ખરેખર તો જ્ઞાની આત્મામાં જ ઊભા છે. પત્રવચન ચાલતું હતું ત્યારે નિરૂપણ કે સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા લડાઈના કાળે લડાઈમાં ઊભા નથી. લડાઈમાં તો ઊભા નથી પણ લડાઈ કરવાનો જે વિકલ્પ છે એમાં ઊભા નથી. અસ્તિત્વ ક્યાં સ્થાપ્યું છે એ આત્મામાં ઉભા છે. ક્યાં ઉભા છે? પોતાના આત્મામાં ઉભા છે. ત્યારે એમ કહેવાય છે કે ખાય છે પણ ખાતા નથી, બોલે છે પણ બોલતા નથી, ચાલે છે પણ એનું કારણ શું? કે એમાં એ વિકલ્પમાં ને એ ક્રિયામાં એના અસ્તિત્વને વેદતા નથી, પોતાના અસ્તિત્વનું વેદન નથી. જેને આત્મામાં વેદન ચાલે છે એને આત્માની બહારના તત્વોમાં પોતાનું વેદન નથી. હોવા પણ જે વેદવા વેદાય છે એ તો એનો સ્વભાવ જ વેદાય છે. પોતાના હોવા પણ પોતાનો સ્વભાવ વેદાય છે. રાગ અને સંયોગ હોવા છતાં પોતે એમાં હોવા પડે છે એમ વિદા શું આ બહુ મોટો ફેર છે. ત્યાંથી ન જોવું એમ કે છે, ત્યાંથી જોવું એના વેદન ને પકડતા શીખે, એના વેદન ને ઓળખતા શીખે. એને એના એની અંદરની સ્થિતિ ઓળખે તો એનો પુરુષાર્થ જોઈને નમી પડે. નાનીઓ જ્ઞાનીઓ ને નિમાથી ખરેખર જોડી બનાવે છે. એની દશા પહેચાની ને અંદરની દશા એના જ્ઞાનમાં આવે છે. ઓહો, એને નમસ્કાર થઈ જાય છે. એમ એની ઓળખાણ જુદી ચીજ છે. અહીંથી આમ કરે છે ને આમ કરે છે ને આમ કરે છે એમાં ભૂલ છે કે નહીં એ શાસ્ત્ર ને સંગત છે કે જે શું છે તારું કામ એ તારું કામ છે એ જોવા જઈશ તો તું રખડી જઈશ. જેને મુંબઈમાં પ્રશ્ન પૂછ્યો હતો શ્રીમદજી ઉપર પ્રશ્ન પૂછ્યો હતો. શ્રીમદજી આમ લીખ્યું છે તો એ સૂક્ષ્મ ભૂલ ગણાય કે ન ગણાય આ વિકલ્પ કેમ આવે છે? એ જ્ઞાની હતા એમ માન્યું છે. જ્ઞાની તો હતા, જ્ઞાની હતા તો પછી એની ભૂલ જીવવાનો વિકલ્પ તને કેમ છો? જ્ઞાની ને જ્ઞાની પણ જોતા એના પ્રત્યે ભક્તિભાવ છે. એના બદલે એની ભૂલ જવાનો વિકલ્પમાં તને ભક્તિ ક્યાંથી આવશે? તારી ભક્તિનું તો એમાં ખૂન થઈ જશે. એટલે એવી પરિસ્થિતિ છે. ઓળખાણના રસ્તે જવું, જાણપણાના રસ્તે જવાને બદલે ઓળખાણના રસ્તે જવું. બહુ સરસ વાત કરી છે, ઘણી સૂક્ષ્મ વાત કરી છે. પ્રશ્ન ભલે જાણવાનો છે પણ ઓળખાણ ના મુદ્દા છે, થોડું એની અંદર પ્રયોજન છે કે ઓળખાણ ની વિધિ શું છે. જ્ઞાની સ્વવિકલ્પ દ્વારા, એટલે જ્ઞાની ને વિકલ્પ ચાલતો હોય પછી તે દ્વારા નિર્વિકલ્પ થાય, તેને આત્માનું તો લક્ષ થયું છે, એને પોતાનું ઘર જોયું છે, પોતાનું સ્વરૂપ એને જોયું છે, જોયું છે એટલે એના જ્ઞાનમાં પ્રગટ વર્તે છે કે હું આવો, અને એમાં અંતર્મુખ કેમ થવાય એની રીત પણ એના અનુભવમાં આવી ગઈ છે. ઘર જોયું છે અને રસ્તો જોયો છે ઘરે જોવાનો, બે વાત છે. નાનીએ નિજ ઘર પણ જોયું છે અને ઘરે જવાનો રસ્તો જોયો છે, બે વાત છે. એ કઈ અજાણ્યો નથી. જે સમ્યક સન્મુખ છે એ હજી અજાણ્યો છે, એટલો ફેર છે, પણ અનુભવ થાય છે બે ની રીત વિધિ ફરતી. એમ કેવું છે, એને લક્ષ તો થયું છે. લક્ષમાં બે વાત આવી ગઈ, પૂર્ણતાની પૂરી ભાવના છે, સિદ્ધાત્માનો આશ્રય કરવાનો જે પ્રકાર છે એ પ્રકાર એને અનુભવ ગમ્ય છે, અને પોતાનું આવું સ્વરૂપ છે એને પ્રગટપણે વર્તે છે, એના શ્રદ્ધાનમાં અને જ્ઞાનમાં એ પ્રગટ છે. જ્ઞાની ને શ્રદ્ધા જ્ઞાન માં આત્મા પ્રગટ છે એમ કહેવાય છે, એટલે એને લક્ષ થયું છે એમ ટૂંકામાં કહેવામાં આવે છે. આત્મા લક્ષમાં છે અને તેમાં એકાગ્રતાનો વિશેષ પુરુષાર્થ કરતા એવા શ્રદ્ધા જ્ઞાન સહિત એકાગ્રતાનો પુરુષાર્થ વિશેષ કરતા વિશેષ થતા વિકલ્પ છૂટીને નિર્વિકલ્પ થાય છે, પુરુષાર્થ વધે છે, ત્યારે એ પુરુષાર્થના તબક્કામાં તીવ્ર મંદ પરિણામ થાય છે. પુરુષાર્થના પરિણામ મંદ થાય છે ત્યારે સ્વવિકલ્પ દશા રહે છે, જ્ઞાનીને પુરુષાર્થના પરિણામ તીવ્ર થઈ આવતા નિર્વિકલ્પ દશા થઈ જાય છે, વિકલ્પ છૂટી જાય છે, એટલે વિકલ્પ નવો ઉત્પન્ન થતો બંધ થાય છે. આમ તો ક્ષણે ક્ષણે વિકલ્પ છૂટે જ છે, પણ નવો વિકલ્પ ઉત્પન્ન થાય ત્યારે આગલો છૂટેલો એ છૂટેલો ખરેખર કહેવાય નહીં, એટલે નવો ન ઉત્પન્ન થાય ત્યારે વિકલ્પ છૂટી ગયો એમ કહેવામાં. ત્યારે વિકલ્પ છૂટી અને નિર્વિકલ્પ થાય છે. સ્વસન્મુખ જીવને તો હજી આત્માનું લક્ષ થયું નથી, આવું લક્ષ જે પ્રગટ વર્તે છે એ પ્રકાર છે એ લક્ષ જુદું ને અહીંયા જે એને સ્વસન્મુખ થઈને ખ્યાલમાં આવ્યો છે એ લક્ષ જુદું, બેને એક લક્ષમાં અહીંયા લીધા, એને લક્ષ થયું નથી એમ કહ્યું. જો જ્ઞાનીને આત્માનું લક્ષ છે તો એને અનુભવ થયા પહેલા એનું એ લક્ષ નથી એમ કહેવામાં આવે છે, ખ્યાલમાં આવ્યો છે એને લક્ષ નથી એમ કહે છે. સ્વસન્મુખ જીવને તો હજુ આત્માનું લક્ષ થયું નથી, લક્ષ થયું નથી એટલે પ્રગટ એને લક્ષમાં વર્તતો નથી. આત્મા લક્ષમાં આવ્યો નથી એટલે પ્રગટ લક્ષમાં વર્તતો નથી, ખ્યાલમાં છે એને લક્ષ ન કહ્યું, અહીંયા એને અહીંયા ઓઘમાં નાખી દીધું, કેમ કે પરોક્ષ છે ને એ ખ્યાલ પરોક્ષ છે, અહીંયા પ્રત્યક્ષ લક્ષ છે, અહીંયા લક્ષ છે ત્યાં પ્રત્યક્ષ છે. પણ જ્ઞાનમાં ઓઘે ઓઘે ધારણાથી જાણ્યો છે ત્યાં પરોક્ષ ખ્યાલ આવ્યો છે, આવો આત્મા છે એવો એને પરોક્ષ ખ્યાલ આવ્યો, પ્રત્યક્ષ થયો નથી. એ શબ્દ વાપરો છે, એને પ્રત્યક્ષ થયો નથી. નારીને પ્રત્યક્ષ થયો છે, નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગમાં તો પ્રત્યક્ષ થયો છે, ઉપયોગથી પ્રત્યક્ષ થયો છે, અને લબ્ધમાં પ્રત્યક્ષ વર્તે છે માટે એને લક્ષ છે એમ કહેવામાં આવે છે. લબ્ધમાં પ્રત્યક્ષ વર્તે છે અને ત્યારે તો એને એમ કહેવાય છે કે એને શુદ્ધ નહીંથી કેવળ જ્ઞાન વર્તે છે, ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન વર્તે છે, ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન વર્તે છે, શુદ્ધ નહીંથી એને કેવળ જ્ઞાન વર્તે છે, શ્રદ્ધાએ કેવળ જ્ઞાન વર્તે, શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર, ઈચ્છા દશા બંને ચારિત્ર મળી ગયું, ઈચ્છા દશા એટલે ભાવના, જ્ઞાન નો અનુભવ છે એ શુદ્ધ નહીં માં જાય છે. શુદ્ધવતી યુગમાં કેવળ જ્ઞાન સ્વભાવી આત્માને અતિન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાનથી વેદે છે, અનુભવ કરે છે, એને કેવળ જ્ઞાન શુદ્ધ નહીંથી વર્તે છે એમ કહેવામાં આવે. શ્રીમદજી આ શબ્દ વાપરે, શ્રદ્ધાએ કેવળ જ્ઞાન વર્તે છે, શુદ્ધ નહીંથી કેવળ જ્ઞાન વર્તે છે, ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન વર્તે છે, શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્રથી કેવળ જ્ઞાન થશે એમ નહીં પણ કેવળ જ્ઞાન વર્તે છે એમ કીધું છે. અંદરમાં વર્તે છે કે નહીં, વર્તું એટલે હું, અહીંયા વર્તું એટલે કેવળ જ્ઞાન પ્રગટ થયું છે એમ નહીં પણ વર્તું એટલે હું, અમને વર્તે છે એમ કેમ છે, શું અમને છે એટલે અમને વર્તે છે. શ્રદ્ધાના વિષયથી એમ જાણ્યું છે કે અમારો આત્મા કેવળ જ્ઞાનથી મંડિત છે, જ્ઞાનથી પણ એમ અનુભવ કર્યો છે કે અમારો આત્મા કેવળ જ્ઞાનથી મંડિત છે, અને ચારિત્રમાં પણ અમારો આત્મા કેવળ જ્ઞાન મંડિત છે એમ સ્થિર થઈને અનુભવ કર્યો છે. ખાલી જ્ઞાનનો વિચાર કરીને અનુભવ નથી કર્યો પણ એવા આત્મામાં સ્થિર થઈને અનુભવ કર્યો છે, એટલે ઈચ્છા દશા લઈ ગઈ, ભાવના સાથે લઈ ગઈ. એ ભાવનાનો પ્રકાર જુદો છે, એમાં જુદો નથી, ભાવના ને ભાવનાનો વિષય જુદો નથી, જાણે એને ભાવના કહેવામાં આવે છે, એટલે વર્તે છે વર્તે છે વર્તે છે. એવું સ્વસન્મુખ જીવને નથી, સ્વસન્મુખ જીવને એ પ્રકાર નથી, તેથી એને લક્ષ થયું નથી, લક્ષમાં આવ્યો નથી, માત્ર એને ખ્યાલમાં લીધો છે, પરોક્ષપણે જાણ્યો છે એટલે ધારણામાં લીધો છે, એટલે એને ઓઘે ઓઘે ખ્યાલમાં લીધો છે એમ કહેવામાં આવે. બે જ્ઞાનમાં બહુ ફેર છે. આમ તો સ્વસન્મુખ જીવને જેવો ખ્યાલમાં આવ્યો છે, અનુભવમાં આવે ત્યારે મેળવણી એમ થાય છે કે જેવો ખ્યાલમાં આવ્યો તો એવો પ્રત્યક્ષ અનુભવમાં આવ્યો, જેવો પરોક્ષ ખ્યાલમાં આવ્યો તો એવો જ પ્રત્યક્ષ અનુભવમાં આવ્યો. પણ એ ખ્યાલનું જ્ઞાન અને એ અનુભવનું જ્ઞાન એ પ્રત્યક્ષ પરોક્ષ વચ્ચે ઘણો આંતરો છે એમ બતાવ્યું છે, બે વચ્ચે ઘણો આંતરો. એકમાં અનંતાનુબંધી કષાયેલી વર્તે છે, એકમાં મિથ્યા દર્શન અને અજ્ઞાન વર્તે છે, અને હજી અનંત ભવ ભ્રમણનો છેદ થયો નથી. જ્યારે અનુભવ થતા અનંત ભવ ભ્રમણનો એક જ ક્ષણમાં છેદ ભૂલી જાય, આટલી તાકાત છે. એ અતિન્દ્રિય અનુભવ થયો કે એ ક્ષણમાં એના અનંત ભવકટ ભવકટે થઈ ગયા, એ ક્ષણના અનુભવમાં આટલી શક્તિ. ધારણાથી જાણ્યો છે એટલે કે પ્રત્યક્ષ થયો નથી, વિકલ્પથી આત્માનું લક્ષ ઓઘે ઓઘે થયું છે, વિકલ્પથી આત્માનું લક્ષ થયું છે, પરોક્ષ જ્ઞાનમાં લક્ષ થયું છે. પેલા ઉપર કહ્યું કે લક્ષ થયું નથી, અહીંયા કહે કે લક્ષ થયું છે, એ થયું નથી એમાં આ પ્રકારે થયું નથી ને થયું છે એમાં આ પ્રકારે થયું છે, એમ બંનેની મર્યાદા છે જાણવી. વિકલ્પથી આત્માનું લક્ષ ઓઘે ઓઘે થયું છે, તેને અંદર પુરુષાર્થ ઉગ્ર થતા સ્વવિકલ્પતા છૂટીને નિર્વિકલ્પ થાય છે. શું કહે છે કે જેને આત્માનું લક્ષ થયું છે એ લક્ષમાં લક્ષના સદભાવમાં પુરુષાર્થની પરિણતિ ઊભી થાય, પુરુષાર્થ જાગૃત થાય, તો એ પુરુષાર્થ ઉગ્ર થાય ત્યારે અનુભવ થાય. પુરુષાર્થ જાગૃત થાય અને પુરુષાર્થ ઉગ્ર થાય ત્યારે એને અનુભવ થાય. પુરુષાર્થમાં આગળ વધતા એને અનુભવ થાય. આટલી વાત છે. પછી જે ખ્યાલમાં આવ્યો છે એમાં તો બીજો ફેર નથી. મિથ્યાત બળતું જાય છે. મિથ્યાત નો જે શ્રદ્ધાંતનો વિપર્યાસ છે એ ગળતો જાય છે. અને પુરુષાર્થની જે દિશા છે એ ફરી ગઈ છે. લક્ષ્મણ આવ્યા પછી પુરુષાર્થની દિશા ફરી ગઈ છે. એથી એને સ્વસન્મુખ કહ્યો છે. અહીંયા સ્વસન્મુખ લીધો છે ને. એ પુરુષાર્થ જાગ્રત થયો છે. એ ઉગ્રતા ધારણ કરે, કાવડ ફાટે પુરુષાર્થમાં, ત્યારે એને અનાદિના ચાલતી વિકલ્પની શૃંખલા તૂટી જાય. એ ક્ષણ માટે એ સાંકળનો મકોડો તૂટી જાય છે. સળંગ સાંકળ એક એવા વિકલ્પ ચાલે છે કે જેમ એક મકોડામાં બીજો મકોડો પૂરવીને જેમ સાંકળ આખી દેખાય છે, ભિન્ન ભિન્ન મકોડાઓ આ છે, એમ સળંગ વિકલ્પની ધારાની સાંકળ છે. એ સાંકળને એક વારે તોડી નાખે છે. અનાદિથી ચાલતી જે વિકલ્પની સાંકળ શૃંખલા એને કહે છે. એ પહેલો છેદ બોલાવે છે.
બરોબર.
એક વાર એ તૂટી પછી વિકલ્પની જાત પણ ફરી, પછી એને અનંતાનુગંજીના વિકલ્પ નથી. ભલે લડાઈનો વિકલ્પ છે તો અનંતાનુગંજીનો નથી. અશુભનો કોઈ વિકલ્પ છે તો અનંતાનુગંજીનો નથી. શુભનો વિકલ્પ છે તો પણ અનંતાનુગંજીનો નથી. અને એ શૃંખલા તૂટ્યા પહેલા આત્માનો વિકલ્પ એ અનંતાનુગંજીનો છે. આમ એની જાતમાં ફેર કહેવાય. બે વિકલ્પ કોઈ વાત. મંદિરમાં ભક્તિ જ્ઞાની ને અજ્ઞાની બે કરતા હોય. ભગવાન જીનેન્દ્ર ની ભક્તિ કરતા હોય તો અજ્ઞાની ભક્તિ ઘણી દેખાય. ઠીક. રસ છે ને, રાગ નો રસ છે, હારે હારે રસિયા હોય છે, ભક્તિ રસના એવી ભક્તિ દેખાય, એવી ભક્તિ દેખાય. લાગે કે અજ્ઞાની કરતા તો અજ્ઞાની અજ્ઞાની કહેવાય છે ને, અજ્ઞાની છે પણ ભક્તિ તો આની હારી છે. ઠીક. ભાઈ તને એવી ભક્તિનું માપ એમ આવે એવું એ જાત છે, પરિણામ છે. એ જ્ઞાની જે જીનેન્દ્રને ઓળખે છે એ ઓલો રાગનો રસ્યો એવો જીનેન્દ્રના સ્વરૂપને ઓળખાય. એ ઓળખ્યા વિના કેટલીક ભક્તિ આવે. એ રાગના રસે ચડી જાય અને ગમે તેવી મનવચન કાયાની ચેષ્ટા થાય એટલે ભક્તિ વધી ગઈ છે એની, અને આની એવી ચેષ્ટા નથી દેખાતી એટલે એની ભક્તિ ઘટી ગઈ છે, એમ કાંઈ એનું માપ છે.
જય હો સનાતન દિગંબરાજ નારાયણ મનો જય હો.